प्रवचन नंबर 12 तारीख 2/9/87 45 मिनिट समयसार गाथा 11 पर्युषण पर्व।
प्रयत्न वर्गे अंशे विकल्प नो સંયમ કરો છે. શ્રીમદ રાજચંદ્રજી અપૂર્વ શર્મા કહે છે કે સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે એના આજ્ઞા યાદીઓ અંતે થાય એવી સ્વરૂપમાં લઈ ગયો. આમાં તેઓ શ્રી એટલે કે શ્રીમદ રાજચંદ્રજી એક અવતાર થયા તેઓ શ્રી એમ ભાવના કરે છે કે જ્યાં સુધી વિકરાત ભાવે સ્વરૂપમાં ન કરી શકાય ત્યાં સુધી સ્વરૂપના લક્ષ્ય તેમના હેતુએ યોગનું એટલે મનોરંજન કાયાનું પ્રવર્તન હોય અહીં જે નાગના તરફનું લક્ષ છે તે પણ શું ભાવ છે તેની ભાવના નથી પણ પર તરફનો તે વિકલ્પ પણ ક્ષણે ક્ષણે ઘટતો જાય એને ક્રમે ક્રમે તેનો અભાવ થઈને સંપૂર્ણ વિકાસ આવે આત્મ સ્વરૂપમાં લીનતા પ્રગટ થઈને કેવળ જ્ઞાન થાય તેવી ભાવના આવે છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એવા વિકરાગ ભાવની પહેલા ઓળખાણ વિકરાગ તીર ઉત્તમ ધર્મ છે. આ પ્રકારે આજે છઠ્ઠો દિવસ ઉત્તમ સેવ ધર્મનો છે. તે ચારિત્રના દસ પ્રકાર કયા એમાં આજે છઠ્ઠો પ્રકાર વર્ણન થયું તો આચાર્ય ભગવાન ફરમાવે છે તે પ્રથમ સમ્યક દર્શનનું આચરણ છે. સમ્યક દર્શન પણ આચરણરૂપ છે એ પ્રથમ હોય છે અને સમ્યક દર્શનના પૂર્વ વિશેષ લીનતા સ્વભાવમાં રમતા એકાગ્રતા ધ્યાનસ્થ અવસ્થા દૈવિક ધ્યાન અવસ્થા શુદ્ધતા તેને પરમાત્મા ચારિત્રદશા કહે છે. ચારિત્ર તે સાક્ષાત મોક્ષનું માર્ગ છે અને સમ્યક દર્શન તે પરંપરાગતનું માર્ગ છે. એવું જે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની ઇતિહાસ મને ગાથા એ જૈન દર્શનનો પ્રાણ છે. કેમ કે સંવર વિજરાય મોક્ષ એ કેરે પ્રગટ થાય જેને સંવર વિજરાનો વિષય દ્રષ્ટિમાં આવે તેને સંવર વિજરા પ્રગટ થાય છે. અને તે દ્રષ્ટિનો જે વિષય છે તે ધ્યાનનું ધ્યેય છે પરમાત્મા એ પરિણામ માત્રથી ભિન્ન છે. પરિણામ માત્ર કર્યું એમાં કોઈ પરિણામ બાકી રહેતું નથી. એવા પરિણામથી ભિન્ન નિધિ પરમાત્મા દ્રવ્ય સામાન્ય અંદર વિરાજમાન છે. જ્યાં સુધી જીવને વ્યવહારનો પક્ષ છે એટલે તે પર્યાયનો પક્ષ છે અથવા પર્યાય પરિણત દ્રવ્યનો પક્ષ છે એને સંવર વિરા પ્રગટ થતું નથી. પણ જેને અંતરમાં પ્રમત અપ્રમત એવી બે પ્રકારની નશાઓ એનાથી ભગવાન જ્ઞાનાનંદ પરમાત્મા નાયક દેવ એ અનાદિ અનંત ગીત છે એનાથી હરિત છે અને અનંત ગુણથી સહિત છે. આવો ત્યારે એને ભેદપૂર્વક નિશ્ચય નહીનું ગ્રહણ થાય છે ત્યારે એને આત્માનો અનુભવ થાય છે. જ્યાં સુધી એને વ્યવહારના નિષેધનું વીર્ય ઉપડતું નથી ત્યાં સુધી સમજી લેવું કે અંદરમાં એને વ્યવહારનો પક્ષ કર્યો છે. વ્યવહારના નિષેધની વાણી પણ જેનામાં ના આવે એને સમજી લેવું કે ઊંડે ઊંડે ક્યાં પણ વ્યવહારનો પક્ષ છે અને વ્યવહારનો પક્ષ પોષવા માટે એવી દલીલો પણ એ કરે કે સર્વથા વ્યવહારનો નિષેધ કરશો તો આત્મા રહેશે નહીં. કેમ કે આત્મા પરિણામ કરવાની છે, પર્યાય સહિત જ કર્યો હો, આત્મા પર્યાય સહિત જ હો, એ મનાથી ખાવથી પુણ્યથી ધર્મ થાય એટલું તો એને જોયું, એવી સ્થૂળ તો શાસ્ત્ર પાઠી કરતો નથી. પરંતુ પર્યાય સાપેક્ષ આત્માને એ શ્રદ્ધામાં રાખે છે, એને અશુદ્ધ આત્મા જ દ્રષ્ટિમાં ગયો છે. જે અશુદ્ધ આત્માને ગ્રહે છે તેને મિથ્યાસ્વરૂપ અશુદ્ધ દશા જતી નથી. એવી ઊંચા પ્રકારની ગાથા 11 નંબરની ગાથા ખરેખર ઉપગાચાર્ય ભગવાને શ્રીમંત ભગવાન પાસે જઈને ત્યાંથી લાવીને સમયસાર ન લેખું હોત, અરે કદાચિત સમયસાર લેખું હોત, અને જો 11 ગાથા ન લખી હોત તો સમયસાર અધૂરું રહી જાત. પણ અધૂરું કેમ રહીએ માટે 11મી ગાથાનું રહસ્ય બહુ ઊંચું છે, ઊંચા પ્રકારનું છે, વ્યવહારનો પક્ષ એમની અનાધિકાળનો છે. આ કઈ નવી વાત નથી, વ્યવહારનો પક્ષ અગ્રહિત વિખ્યાત છે, ગ્રહિત. ઉદેવ પુરુષાર્થની શ્રદ્ધા તો ઉપદેશથી આવી જાય ને ઉપદેશથી છૂટી પણ જાય, પણ આ પરિણામ સહિત હું છું એમ જે માને છે અને પરિણામનું સ્વામિત્વ બધું રહી જાય છે, અને જેમાં સ્વામિત્વ હોય એમાં મમતા થયા વિના રહેતી નથી. એ પરિણામમાં મમતા કરીને ભાવ મરણે મરે છે, પણ પરિણામથી વિંચદાનંદ ભગવાન આત્મા અંતરમાં એક શુદ્ધને ટંકોત્કૃ સામાન્ય તત્વથી હું છું, ત્યાં સુધી પહોંચે નહીં, ત્યાં સુધી જેને કોઈને કોઈ પ્રકારે ઊંડે ઊંડે પણ વ્યવહારનો પક્ષ રહી જાય છે. દ્રવ્ય લિંગી મુનિ કેમ પામતો નથી કે વ્યવહારનો પક્ષ ઊંડે ઊંડે ક્યાંય ને રહી જાય છે. એ રહીએ છીએ ત્યાં સુધી એને સમય દર્શન થતું નથી. માટે આ ગાથા ઘણી ઊંચી છે, અસાધારણ છે, રસ છે, સમજદાર છે. વ્યવહારનો નિષેધ એનો અર્થ એમ નથી કે પુણ્યનો ત્યાગ અને પાપનું ગ્રહણ એવો એનો અર્થ નથી. ધ્યાન દઈને જ્ઞાનીની વાણી સાંભળવીને સમજવી જોઈએ. અન્યમતી પણ જ્યાં પાપનો ઉપદેશ ના આપે તો સ્વમતી વિદ્રાગ પરમાત્માના સંતો પુણ્યનો ત્યાગ કરો અને પાપનું ગ્રહણ કરો એવો ઉપદેશ હોઈ શકે. અહીંયા પુણ્યને પાપની વાત તો ગૌણ છે, પણ પર્યાયનું જે ગ્રહણ કર્યું છે એનો ત્યાગ કર સ્વભાવની શક્તિ. પુણ્ય પાપ તો એ ઉત્પાદનું વિશેષણ છે. પુણ્ય પાપના પરિણામે મૂળ ચીજ નથી, ઉત્પાદ વે તો અનાદ્યનંદ છે, પણ એ ઉત્પાદ વેનું જે ક્ષણિક પર્યાય નિત્ય નાશવાન એના ઉપર દ્રષ્ટિ રાખે છે કે પરિણામ વિના આત્મા ન હો. પરિણામને કરે તો આત્મા જ કરે. શું ભાઈ પરિણામ અગ્રથી થાય છે એમાં અનેક પ્રકારે વ્યવહારના પક્ષમાં જીવ પીડોવીએ છે, અને શુદ્ધ નહીં વિશેષ શુદ્ધ આત્મા એ પરિણામથી ભિન્ચદાનંદ આત્મા છે એકલું એને દ્રષ્ટિમાં આવતો નથી. તો એ દ્રષ્ટિમાં આવવા માટે આ 11મી ગાથા મૂળભૂત ગાથા છે. જૈન દર્શનનો પ્રાણ છે. કૈલાસચંદી પંડિતે લખ્યું કે આ 11મી ગાથા જૈન દર્શનનો પ્રાણ છે, એ ગુરુદેવ વારંવાર કહેતા હતા કે વાત યથાર્થ છે. એ આપણે 5 દિવસ સુધી એની ટીકા ચાલી. હવે આજે 6ઠા દિવસે એ ગાથાનો ભાવાર્થ આવે છે. ભાવાર્થ એટલે જે મૂળમાં રહેલું હોય તેને થોડો હળવું કરીને વિપરીત રીતે જ નહીં સમજવા માટે હળવાનો અર્થ વિપરીતતા નથી, સમજવા માટે થોડુંક શબ્દનો પ્રયોગ સેવું કરીને સમજાવે છે. આવા અહીં વ્યવહાર લઈને અભૂતાર્થ અને શુદ્ધ લઈને ભૂતાર્થ કયો છે ઉદાત્ત ઉદાત્ત શબ્દો નવા શબ્દો પણ નવા. ઉદાર એટલે છઠ્ઠો પદાર્થ છે ને છે, જેમાં જ્ઞાન દર્શન મૈત્રી ભણેલો આત્મા છે તેને ઉદાર સ્વભાવ કહેવામાં આવે છે. અને તેમાં રાગ દ્વેષ મનમોક્ષના પરિણામ નથી, તે આશ્રય છોડાવવા માટે તેને આત્મામાં નથી, માટે તેને અઉદાર કહેવામાં આવે છે. અબુદ્ધને અર્થ અ એટલે નહીં, બુદ્ધ એટલે હોવા પણ અર્થ એટલે ભાવ. બંધમોક્ષના જે ભાવો છે તે નિકાળ સામાન્ય એકરૂપ સ્વભાવમાં નથી, નથી માટે અંતરદ્રષ્ટિ વડે દેખા અંતરદ્રષ્ટિ વડે અનુભવનારને એ પરિણામ દેખાતા નથી, જણાતા નથી, એટલે એમાં આત્મબુદ્ધિ થતી નથી. અને જે જણાય છે એમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. અહીં વ્યવહાર લઈને અભૂતાર્થ અને શુદ્ધ લઈને ભૂતાર્થ થયો છે. જેનો વિષય વિદ્યમાન ન હો, આ વ્યવહાર લઈનો વિષય વિદ્યમાન નથી, છે જ નહીં, દેખાતો નથી, કેટલે ખુલાસો કરશે? અવિદ્યમાન કેમ કહ્યું એનો ખુલાસો? જ્ઞાનના જ્ઞેયની અપેક્ષાએ વિદ્યમાન છે એ હમણાં જશે. આમાં જયારે શાદ વાતચીત કરશે ને ત્યારે પરિણામ છે, પરિણામ છે, પણ આત્માથી અભિન્ન છે કે ભિન્ન છે એ વાત હમણાં આવશે. કહે છે કે જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ જૂઠો હોય, અસત્યાર્થ એટલે જૂઠો, વિદ્વાનો અસત્યાર્થ કહે ને, ચાલતી ભાષામાં સામાન્ય જેવો વ્યવહાર જૂઠો છે. જૂઠો કહે ત્યાં ગડબડાટ થાય અને અસત્યાર્થ કહે ત્યાં સુધી વાંધો. પણ એકની એક વાત છે ભાઈ, અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહે છે, જે આત્મામાં નથી. શુદ્ધ આત્મામાં રાગ તો નથી, પણ પર્યાયો જે નાશવાન છે એ અવિનાશી તત્વમાં નાશવાન પર્યાયો નથી. જો પર્યાયો અવિનાશી તત્વમાં બેસી જાય તો પર્યાયના નાશે આત્માનો નાશ થઈ જાય. માટે પર્યાયો છે ખરી, પર્યાય નથી એમ નહીં, પણ પર્યાય સ્વભાવમાં અભાવ છે, સ્વભાવમાં એનો અભાવ છે. એનો અભાવ છે એમાં બે સબ્જેક્ટ થઈ ગયા, એમાં ક્યાં પર્યાય ઉડાડી? આત્મામાં પરિણામનો અભાવ છે, આત્મામાં દેહનો અભાવ છે, એમાં દેહનો તો સ્વીકાર થઈ ગયો. દેહનો દેહ પડે અને આત્માથી ભિન્ન પડે, દેહનો દેહ પડે અને આત્માથી ભિન્ન પડે એવું જ્ઞાન તો આવી ગયું. એ ભગવાન ધ્રુવ પરમાત્મામાં ઉત્પાદ વેયનો અભાવ છે, પર્યાય માત્રનો અભાવ છે, નાસ્તી છે. કહે છે માટે તેને આત્માનું અવલંબન લેવા માટે, પર્યાયનો લક્ષ છોડાવવા માટે, દ્રવ્યનું લક્ષ કરાવવા માટે, જ્ઞાનના જ્ઞેયપણે હોવા છતાં એ શ્રદ્ધાનું શ્રદ્ધેય નથી, એ જ્ઞાનનું જ્ઞેય છે પણ ધ્યાનનું ધ્યેય નથી. પર્યાય જ્ઞાનરૂપ રહેવો, પણ પર્યાય ત્રણ કાળમાં ધ્યેયરૂપ બનતી નથી. પર્યાય જ્ઞાનરૂપ છે તો જ્ઞાનનો જ્ઞેય થઈ ગયો, અને દ્રવ્ય ધ્યેયરૂપ છે એ તો ધ્યાનનું ધ્યેય થઈ ગયું. કહે છે વ્યવહાર લઈને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે હવે સમજાવે છે પંડિતજી કે વ્યવહાર લઈનો વિષય છે તો ખરો, પણ ભગવાન આત્મામાં નથી એમ અમારે કેવું છે? તો તમે બહાર નીકળીને એમ બોલવા મળ્યા સમજાવીના કે પર્યાયને ઉડાડે છે, પર્યાયને ઉડાડે, પર્યાયને પર્યાય તરીકે જ્ઞાની થાપે છે અને સ્વભાવમાં નથી માટે થાપે છે. ધ્યાનદીને સાંભળતો કરો, અમારું ન માનતો કઈ નહીં પછી માનજે, પણ ધ્યાનદીને સાંભળતો કરો. અમારા કહેવાની વાત તું સાંભળતો નથી, સાંભળતો ખરો ભાઈ. આશય એવો છે કે શુદ્ધનીનો વિષય એટલે અંતર્મુખ થઈને જે જ્ઞાન ભગવાન આત્માને વિષય કરે એવા અતિન્દ્રિય જ્ઞાનને સ્વસંગનું જ્ઞાનના પરિણામને પરમાત્મા શુદ્ધ નહીં કહે છે. શુદ્ધ અને નહીં બે શબ્દ છે, નહી એટલે જ્ઞાનનો અંશ, નહી એટલે જ્ઞાનનો અંશ જે વ્યાપાર છે, અને એ ઉપયોગ વ્યાપાર છે એનો વિષય શુદ્ધ છે, તેથી શુદ્ધ નહીને શુદ્ધ ઉપયોગ પણ કહેવામાં આવે છે. એ શુદ્ધ નહીનો વિષય સમ્યક દર્શન પ્રગટ થવા પહેલા, સમ્યક જ્ઞાન પ્રગટ થવા પહેલા એનો વિષય શું છે એની શોધખોળ કરવી જોઈએ. પરિણામ તો પછી સહજ જળી જાય છે અને અનુભવ થઈ જાય છે, પણ જેના ધ્યેયમાં ભૂલ છે એનું ધ્યાન કદી પણ સાચું થઈ શકતું ધ્યેયના યથાર્થ જ્ઞાન સિવાય કદી પણ ધર્મ જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. માટે પેલું જેનું ધ્યાન કરતા ભવનો અભાવ થાય અને જેનું ધ્યાન કરતા ધર્મ પ્રગટ થાય એ કોનું ધ્યાન કરવા જેવું છે? અનંતકાળથી નિમિત્તનું ધ્યાન કરીને ધ્યાન કરતા તો આવરે છે, પણ ધ્યાનના વિષયમાં ફેર છે. ધ્યાન વિનાનો કોઈ જીવ હોય નહીં. કે ધ્યાન તો કરે છે, પણ નિમિત્તનું ને રાગનું ને પુંજ ને પુંજના ફળનું ને પર્યાયનું ગુણભેદનું ધ્યાન તો અનાદિકાળથી કરે છે, પણ એ આર્થ ધ્યાન ને રુદ્ર ધ્યાન થાય છે. એમાં એ ધ્યાન ક્યારે ફરે કે ધ્યાનનો વિષય ફરે તો ધ્યાનને ફેરવું નથી. ધ્યાન તો સહજ ફરી જાય છે. ધ્યાનનો વિષય ત્યારે યથાર્થ ધ્યાનમાં આવે છે ત્યારે સહજપણે પરણતી અંદરમાં ઢળે અભેદ થઈ અને એને વિષય જોતો તો એ મળી ગયો. વિષય મળે છે ત્યારે પરિણામમાં વિશ્રાંતિ થઈ જાય છે, શાંતિનો અનુભવ થાય છે. પણ જેને ધ્યેયમાં ભૂલ છે એનું ધ્યાન કદી પણ ધર્મ ધ્યાન પ્રગટ થઈ શકે નહીં. અત્યારે તો ધ્યાનની શિબિરો બહુ લાગે છે, ધ્યાનની શિબિરો બહુ લાગે છે. એક બેન દેવદાલી આવ્યા, ટ્રેનમાં વાત કરતા હતા કે 10 વખત હું શિબિરમાં ગઈ. એ પૂછ્યું કે ધ્યાનની શિબિર લાગે છે એમાં ધ્યેયનું સ્વરૂપ શું બતાવે છે? એ કોઈ બતાવતું નથી. પણ ઓલી મુંબઈની ધમાલમાંથી બહાર જાય, સામાન્ય રીતે કશાય નિમતતા થાય એટલે માનસિક શાંતિ મળે, એમાં જીવ ઠગાઈ જાય છે, છેતરાઈ જાય છે. ઠગાણો છે, આ બીજાની વાત નથી કરી. આપણો આત્મા પણ ગુરુ અનંતવાર ધ્યાનની શિબિરમાં, અજ્ઞાનીના ધ્યાનની શિબિરમાં જાતો હતો અને ઠગાણો હતો. માટે ધ્યાન જેને પ્રગટ કરવું હોય એને ધ્યાન પ્રવચન નહીં આપવાનું, ધ્યાનના વિષય ઉપર. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ પ્રકારના ધ્યાન છે. એ ધ્યાન એ કોનું ધ્યાન કરે તો તેને ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન કહેવાય, કે ધ્રુવનું ધ્યાન કરે તેને ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન પ્રગટ થાય, નિમિત્તો ને અધ્રુવ ને નાશવાન પદાર્થોનું ધ્યાન કરે તો એને આર્ક ધ્યાન ને રુદ્ર ધ્યાન થાય, દુઃખ થાય, આકૃતા થાય, વિશ્રાંતિ ન મળે. સમ્યક દર્શનને જ્ઞાન પ્રગટ થવા પહેલા એના વિષયને નિશંક રૂપે તું શ્રદ્ધા જ્ઞાન માલે. પહેલું કર્તવ્ય ધર્મ કરનારનું એ છે કે એને સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. અનુભવ પહેલા, પ્રત્યક્ષ અનુભવ કરવા પહેલા એને જે સ્વરૂપ છે, આત્માનું શુદ્ધાત્માનું મૂળ સ્વરૂપ છે, સ્વાંત વગરની જે વસ્તુ છે એ શું છે એની શોધખોળ એને કરીને એને નિર્ણય કરવો જોઈએ. અને એ નિર્ણય આવતા કોઈ વિશિષ્ટ પ્રકારનો નિર્ણય, ઉપર ઉપરનો નિર્ણય નહીં, વિશિષ્ટ પ્રકારનો નિર્ણય આવતા અલ્પકાળમાં એને સમ્યક દર્શન થાય ને નિર્ણયમાં કોલ કરાર આવી જાય છે. કોઈને અંતર્મુખમાં અને કોઈને પાંચમાં ગતિ લાગે ને વધારે વધારે એનો સકાળ ના આવે તો છ મહિના પણ વધારે વધારે લાગી જાય, વધારે વખત ન જાય. પણ બધાને પર્યાય ઉપર નજર રાખીને પર્યાયને સુધારવી છે. પર્યાયના લક્ષે બાપુ ભાઈ, પર્યાયના લક્ષે પર્યાય સુધરતી નથી. તને સુધરતી દેખાય પણ ચારિત્રનો પાપ ઘટતો દેખાય પણ વિખ્યાતોનો પાપ વધે છે એની ખબર કષાયની મંદતા વાળાને ખબર પડતી નથી કે કષાયની તીવ્રતા થાય છે. એક કષાયની મંદતા થાય છે એ વખતે બીજા કષાયની તીવ્રતા થાય છે. આ વાત તો જ્યારે જ્ઞાનીનો જન્મ થાય ત્યારે ભેદ બહાર આવે. પાપ બે પ્રકારના છે. પાપ બે પ્રકારનું, એક જ પ્રકારનો પાપ નથી આખા જગતને. એક પ્રકારના પાપનો ખ્યાલ છે હિંસા દુઃખ દોરી, એ પાપનો તો બધાને ખ્યાલ છે. પણ વિદ્યાર્થીનો પાપ શું છે એ અજ્ઞાનીને ખબર નથી. એ મોક્ષમાં પ્રકાશ કરતા એ આખા શાસ્ત્રમાં વિદ્યાર્થીને જ અનંત સંસારનું કારણ થયું છે. વિદ્યાર્થીનો એક નાનામાં નાનો કણો પણ કણીઓ પણ એ સંસારનું કારણ થયું છે. એમાં સમયસાર શાસ્ત્રમાં પણ અને પૂજ્ય ગુરુદેવે પણ વિખ્યાતોનો દોષ શું છે અને વિખ્યાતો ગયા પછી સમ્યક દર્શનનો ગુણ શું પ્રગટ થાય એની વાત તેઓ સીએ સમજાવી છે. એ જ્ઞાનની ગાથામાં કહ્યું કે વ્યવહાર સગળો ઉપેક્ષા કરવાયો છે કેમ કે એના આશરે ધર્મ થતો નથી. ધ્યાનના આશરે ધ્યાન થતું નથી, ધ્યેયના આશરે ધ્યાન થાય છે. પર્યાયના લક્ષે પર્યાય સુધરતી નથી, દ્રવ્યના લક્ષે પર્યાય સહજ વિકરાગ રૂપ પ્રગટ થઈ જાય છે. અંતર્મુખે દોષને ટાળવા જતા પ્રાયે દોષ દમન થઈ જાય છે. વિખ્યાતનો દોષ ઘટતો દેખાય છે એક દોષ, બીજો દોષ વધે છે એની એને ખબર નથી. જ્ઞાની જાણે છે એક દોષ ઘટાડવા જતા બીજો દોષ વધારે છે. કેમ કે દોષ ઘટાડવામાં એની કરતા બુદ્ધિ છે. અનંતવાર નવમી ગ્રેવી કે ગયો દ્રઢી લીધી મુનિ થઈને મારો આત્મા, હું મારાની વાત કરું છું બીજાની નહીં. આ શાસ્ત્રમાં પાઠ છે. અનંતવાર ગ્રેવે કે દેવ નવમી સ્વર્ગનો દેવ મિથ્યાત્વ રાખીને પુણ્ય પીણું, મિથ્યાત્વને જીવતું રાખીને પુણ્ય કર્યું તો પુણ્યના ફળમાં સંયોગ વ્યાપક સ્વભાવની પ્રાપ્તિ ન થઈ. જ્ઞાન ખેંચાય તો કામ થાય. હું પાપ બે પ્રકારના છે. આખા જગતને પાપ એક જ પ્રકારનું દેખાય છે. બીજું છૂપું પાપ, આ ચારિત્રનો પાપ બધાને દેખાય પોતાની જણાય ઇન્દ્રિયના દ્વારા, અને બીજો પાપ કરતો હોય એ પણ જાણી શકે આ તો પાપી છે. પણ માળા ફેરવતો હોય અને વિખ્યાતનો પાપ કરે છે કોઈ જાણતો નથી કે આ માળા હું ફેરવું છું. તું ફેરવત કે ફરે છે, ફરે છે એને જાણનાર છે કે ફરે છે એને કરનાર આત્મા છે. આ માળાના મણકા ફરે છે એ ફરે છે સ્વયં એનો જાણનાર હું છું કે એનો હું કરનાર છું. આ દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ આવ્યો શુભ રાગ, એનો હું કરનાર છું કે એનો હું જાણનાર છું. આ કરનાર માને છે એ કુંદની સાથે મિથ્યાત્વને મેળવી દે છે. કોઈ તો થાય છે કષાયની મનતાથી સ્વર્ગાદી દેવ તો દેવમાં જઈને દુઃખી થાય છે. દેવમાંજીને પણ મિથ્યા દ્રષ્ટિ તો દુઃખી જ હોય અને સમ્યક દ્રષ્ટિ કદાચિત નરકમાં જાય તો પણ આનંદની કથા કરશે કેમ કે મિથ્યાત્વ ગયું છે. હવે શુદ્ધનીનો વિષય અહીં અભૂતાર કહેવાનો આશય એવો છે કે મૂળ પ્રયોજનભૂત વાત કરે છે કે વ્યવહાર કઈનો વિષય અજ્ઞાતિ વાળો હોવા છતાં એને અજ્ઞાત છે, નથી અવિદ્યમાન છે એમ કહેવાનો આશય શું છે? જ્ઞાનીને દ્રવ્યના ધ્યાનપૂર્વક પર્યાયના હોવાપણાનું જ્ઞાન વર્તે છે, પર્યાયના જ્ઞાનથી ભ્રષ્ટ નથી, પર્યાયના આશ્રયથી છૂટો છે જ્ઞાની, પણ પર્યાયના જ્ઞાનથી છૂટતો નથી. દ્રવ્યના જ્ઞાન સાથે પર્યાયનું જ્ઞાન તો હોય છે, પણ પર્યાયનો અવલંબન આશ્રય આત્મબુદ્ધિ કરતા બુદ્ધિ સ્વામી તો બુદ્ધિ છૂટી ગઈ છે. આ અહંકાર કહેવાનો આશય કેવો છે કે શુદ્ધ નહીંનો વિષય, શુદ્ધ નહીં એક અને શુદ્ધ નહીંનો વિષય બીજો, શુદ્ધ નહીં પર્યાય છે અને એનો વિષય દ્રવ્ય છે. આ પર્યાયનો ખ્યાલ બધા કરે છે, પણ પરિણામનો વિષય શું? એ વિષયની પરિણામને મળતા એ પરિણામ શુદ્ધ નહીં કરે થાય છે. શુદ્ધ નહીંનો વિષય, અનુભવનો વિષય, જ્ઞાનનો વિષય, શ્રદ્ધાનો વિષય, અભેદ, જેમાં પર્યાયનો ભેદ નથી, રાગ નથી, જેમાં સોક્ષમ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન નથી, જેમાં ગુણભેદ પણ નથી, જેમાં પર્યાય પણ ભેદ નથી. અભેદ એટલે અભેદની બે પ્રકારની વ્યાખ્યા આવે છે, એક ત્રિકાળ ભેદ અને ક્ષણિક અભેદ. ત્રિકાળ અભેદ છે તે ધ્યેય છે, અને ક્ષણિક અભેદ તે જ્ઞાનરૂપ નહીં થાય છે. અનુભવના કાળમાં અનુભવીને બે પ્રકારના અભેદ હોય છે. વિદ્યાદ્રષ્ટિને કોઈ પણ પ્રકારનો અભેદ નથી એની પાસે, એ તો શાસ્ત્રમાં લખ્યું છે, જે બોલે છે અંતરથી કહે છે કે એનો વિષય અભેદ એટલે અનંત ગુણથી અભેદ સામાન્ય, જેમાં અનંત ગુણો જ્ઞાન દર્શન આનંદ પ્રભુત્વ વિભુત્વ અનંત અનંત શક્તિથી વિરાજમાન પરમાત્મા અંદર વિરાજમાન છે એ અનંત ગુણો છે, પણ ગુણ ભેદ જેમાં દેખાતો નથી એને ધ્યેય કહેવાય, અને અનુભવના કાળમાં પર્યાય ભેદ હોવા છતાં દેખાતો નથી એને જ્ઞેય કહેવાય. એનું એક સ્વરૂપ છે અનાદિનંદ અને નિત્ય દ્રવ્ય છે. જો શુદ્ધ નહીં એ પર્યાય છે, અને એનો વિષય શુદ્ધ આત્મા છે. કે આવે એક સામાન્ય સ્વભાવની દ્રવ્ય કહેવાય, અને છ દ્રવ્યમાં પર્યાય સહિત પરમે એને પણ છ દ્રવ્યમાં દ્રવ્ય કહેવાય. એ દ્રવ્ય પ્રમાણનો વિષય છે, આ દ્રવ્ય નહીંનો વિષય છે. શું પ્રમાણનો વિષય ને શું નહીંનો વિષય, એના માટે રાજકોટ સંઘની અંદર બહુ સારું ચાલે છે. ચિમનભાઈ બહુ સારા ક્લાસ લે છે. આખો સંઘ ખુશી છે, ચિમનભાઈ આખો સંઘ. કેમ કે શબ્દના વિના એનું ભાવ પાછળ જતા આપી શકું, એ માટે શબ્દજ્ઞાન પણ જરૂરનું છે. કે શબ્દજ્ઞાન તો પરદ્રવ્ય છે, કે પરદ્રવ્ય કોણ ના પાડે છે, એની કોણ ના પાડે છે ભાઈ? એની અકાર નિત્ય દ્રવ્ય છે, નિત્ય અનિત્ય દ્રવ્ય નહીં. શુદ્ધ નહીંનો વિષય અનિત્ય નથી, શુદ્ધ નહીંનો વિષય નિત્ય ધ્રુવ પરમાત્મા પોતાનો આત્મા છે. તેની દ્રષ્ટિમાં એટલે અભેદ ઉપર દ્રષ્ટિ પડતા તે દ્રષ્ટિમાં તે પરિણામમાં નવી દ્રષ્ટિ પ્રગટ થાય છે. દ્રષ્ટિ નવી પ્રગટ થાય છે. મૂર્તિઓ ઉતરાવે ત્યારે એકદમ ચોખ્ખું દેખાય કરે. અહીંયા વિખ્યાતોનો મૂર્તિઓ ઉતરે છે ને, જયારે દ્રષ્ટિમાંથી વિખ્યાતો જાય છે અને શુદ્ધાત્માના દર્શન થાય છે, ત્યારે શું થાય છે કે તેની દ્રષ્ટિમાં અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. ભેદ નથી, ભેદ હોવા છતાં દેખાતો નથી. આ કેમ કે ભેદ ઉપર લક્ષ નથી, જેના ઉપર લક્ષ નથી તે દેખાતું નથી, અને જેના ઉપર લક્ષ છે તે જ દેખાય, ઉપાધિ ભૂત તત્વ દેખાય છે. આ પર્યાય એ વખતે નહીં છે, ધ્યેય છે, ઉપાધેય છે, દેખાતી જ નથી, પછી ત્રણ પ્રકારનો કોઈ ભેદની ચર્ચા બંધ કરો. પરિણામ ઉપર લક્ષ છૂટું, દ્રવ્ય ઉપર લક્ષ આવે છે અનુભવના કાળમાં, તો એ પર્યાય એ ઉપાધેય છે કે ધ્યેય છે કે જ્ઞાનનું જ્ઞેય છે? અરે ભાઈ, એ પર્યાય દેખાતી જ નથી, પછી શું એનો વિચાર અમારે કરવો? અત્યારે કવિક દશામાં આવશું ત્યારે તું પૂછજે તો અમે જેવું હશે એવું સ્વરૂપ પછી એ શું? હમણાં તો અમને દેખાતી નથી. આ નિર્વિકલ જ્ઞાનની કોઈ વૃત્તિ જ્ઞાનીઓ અલૌકિક હોય છે, એની દ્રષ્ટિમાં અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. આ સમ્યક દર્શનના વિષયમાં સમ્યક દર્શનની પર્યાય દેખાતી નથી. આશ્રયભૂત તત્વ જે સામાન્ય છે એમાં વિશેષનો અભાવ હોવાથી વિશેષ દેખાતો નથી. લક્ષ કરે છે પર્યાય, પણ પર્યાયનો વિષય દ્રવ્ય થઈ જાય છે, પર્યાયનો વિષય પર્યાય જતી નથી. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દ્રષ્ટિમાં અભેદની દ્રષ્ટિમાં ભેદ પર્યાયના ભેદો અવિદ્યમાન અસત્યાર્થ જ કેવો જોઈએ. આ અવિદ્યમાનનો અર્થ કરે છે એ અમને દેખાતી નથી, હયાત નથી. પર્યાય પર્યાય વિનાનું દ્રવ્ય કહેશો તો સાંખ્ય મત થઈ જશે કે તને સાંખ્ય મતની ખબર નથી ને ધ્યેય મતની કઈ ખબર નથી, વાચા જ્ઞાન છે તને કઈ અનુભવતું નથી. એ છે કે અભેદની દ્રષ્ટિ કરતા સાધક કહે છે કે એ સમયે અમને ભેદ દેખાતો નથી, ધ્યેય દેખાય છે ત્યારે ધ્યાન દેખાતું નથી, ધ્યેય દ્રષ્ટિમાં આવે છે ત્યારે ધ્યાન દેખાતું, પણ એક અંદર એક વિશેષતા એ પ્રકારની થઈ જાય છે કે ધ્યેયનું ધ્યાન કરતા ધ્યેય અને ધ્યાનની અભેદતા થાય છે એવું જ્ઞેય પણ એને એ સમયે જણાઈ જાય છે. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય થાય ને થાય, ધ્યેયપૂર્વક એ સમય નિર્વિકલ ધ્યાનમાં જયારે આત્મા આત્માનું અવલંબન લે છે ત્યારે આનંદની અવસ્થા પ્રગટ થાય છે. એ રહિતપૂર્વક સહિતનું એને જ્ઞાન થાય છે, છતાં દ્રષ્ટિમાં સહિત આવતું નથી. દ્રષ્ટિમાં તો રહિત રહી જાય છે અને જ્ઞાનમાં સહિત જણાઈ જાય છે, એને નવું અભેદ થયું કહેવામાં એ કથનચિત અભેદ છે. પર્યાયથી અનન્ય થાય છે એ કથનચિત અભેદ છે, અને ગુણથી અનન્ય છે તે શાશ્વત છે. કહે છે કે ભેદ વિદ્યમાન અસત્યાર્થીઓથી ભેદ દેખાતો નથી, માટે નથી અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે ભેદને અવિદ્યમાન કહેવો જોઈએ, નથી એમ કહેવો જોઈએ. હવે આગળ જો હવે જ્ઞાનના પડખેથી સમજાવે છે, દ્રષ્ટિના પડખેથી સમજાવ્યું. હવે જેને દ્રષ્ટિ પ્રગટ થાય એને સમ્યક જ્ઞાન પ્રગટ થાય, થાયને થાય જ સમ્યક દર્શન થઈ ગયું ને જ્ઞાન પ્રગટ થતું નથી એમ ન. જ્ઞાન પ્રગટ થાય તો જ્ઞાનનો વિષય પણ હોય. એક જ્ઞાનના બે ભેદ, એક સામાન્ય વિશેષ કરે છે જ્ઞાન એક અંશ, અને બીજો એક જ્ઞાનનો વિશેષને પર્યાયને જાણે છે. હમણાં તો કહ્યું કે પર્યાય અવિદ્યમાન છે ને, એ વાત રાખીને એ વાતને ખોટી ઠરાવીને જ્ઞાન પ્રગટ થતું નથી. કેટલો ખુલાસો 200 વર્ષ પહેલા કર્યો છે ત્યાદવાદ, એમ ન સમજવું કે એમ ન જાણવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી, અભેદમાં ભેદ નથી એટલે ભેદ કઈ વસ્તુ જ નથી એમ કહેવાનો આશય. અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, પણ ભેદ પર્યાય છે એ પર્યાય જ નથી બિલકુલ એમ છે. નહીં પર્યાયને અલૌકાકાશમાં મોકલી દો, પેલા થતું તો એમ અલૌકાકાશમાં મોકલી દો તો દ્રષ્ટિનો વિષય આવે. 3 મહિના સુધી મુંબઈમાં કહ્યું કે ધ્યેયપૂર્વક નહીં થાય તો ધ્યેય સાચું, ધ્યેયપૂર્વક નહીં નથી થતું તો ધ્યેય ખોટું છે. 3 મહિના સુધી, પછી ઓપરેશન સક્સેસ થઈ ગયું, ઓપરેશન કરવાનું આવ્યું તમારા હાથમાં, એકાંતના પક્ષમાં સક્સેસ.
સર્જન
થઈ ગયા. હા સર્જન એકાંત પક્ષમાં થઈ જાય એને બીજા પડખાથી સમજાવીને આ સમ્યક એકાંત પૂરો કરે કાંત થાય થાય ને આય સમ્યક એકાંત પૂરો કરે કાંત ન થાય તો સમ્યક એકાંત નથી મિથ્યા એકાંતમાં ગયેલું જાય છે. ધાર તરવારની સોહેલી દોહેલી અટપટી વાતો છે પણ રસ્તો તો નીકળી શકે એમ છે અને આપણાથી નહોતો થતો રસ્તો નીકળતો નહોતો એટલે શ્રીમંદર ભગવાને આપણને રસ્તો બતાવનારાને આ મોકલા અને આપણે રસ્તો બધાને મળ્યો કે આવું વસ્તુનું સ્વરૂપ તદ્દન બિલકુલ અભેદમાં ભેદ નથી અમે કહ્યું તો ભેદ સર્વથા નથી જ્ઞાનના ધ્યેયની અપેક્ષાએ ધ્યાનના ધ્યેયની અપેક્ષાએ નથી નથી ને નથી પણ અનુભવ થતા જ્ઞાનનું ગ્રહ થાય છે માટે જ્ઞાનમાં પર્યાય જણાય છે. ભૂમિભાઈ જરા વાત જીવી છે પણ માલ માલ છે એમ ન સમજવું કે ભેદરૂપ એટલે પર્યાય ભેદરૂપ એટલે પર્યાયરૂપ કઈ વસ્તુ જ નથી સમય દર્શન નથી સમય જ્ઞાન નથી સમય ચારિત નથી બંધ નથી મોક્ષ નથી બંધ મોક્ષ નથી આત્મામાં નથી એમ કહ્યું પણ પર્યાય પર્યાયમાં નથી એમ કોણે કહ્યું તો ધ્યાન દઈને સાંભળતો ખરો પર્યાય પર્યાય તરીકે નથી એમ કોણે કહ્યું એ તો સોનગઢના સંતો કહે છે કે સાંભળ્યું નથી બીજો સાંભળનારો કહે છે કે સાંભળ્યું નથી સોનગઢના સંતે કહ્યું ભગવાન શ્રીકાર સામાન્યમાં વિશેષની નાસી છે પણ વિશેષની વિશેષમાં તો અસ્તિ પર્યાય પર્યાય તરીકે સત છે પર્યાય અસત નથી અત્યારે હમણાં અભિવાન કહ્યું અસત્યાર્થ કહ્યું અભી બોલા અભી ખો એમ નથી તો વિવિક્ષા ફરે છે સાંભળ વિક્ષા ફરે છે હવે અભેદની દ્રષ્ટિમાં પર્યાયનો ભેદ દેખાતો નથી પણ એમ ન સમજવું કે પર્યાય બિલકુલ નથી જો ખુલાસો કરે છે એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ નથી વસ્તુ જ નથી જો એમ માનવામાં આવે તો જેમ વેદાંત મતવાળાઓ અનિમતી વેદાંત એટલે અનિમતી જૈન સિવાય વેદાંત મતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે પર્યાય છે નહીં છ દિવસ છે નહીં આ એક સત્તા એક આત્મા અનંતાત્મા પણ નથી અને દ્રવ્યને પર્યાય એવું બે ભેદ નથી એમ અનેક પ્રકારે અન્યમતી પર્યાયને ઉડાડે છે તો કહે છે અને સર્વવ્યાપક એક અભેદ સર્વવ્યાપક એક અખંડ આત્મા આખો જયારે આ બધા જીવો છે તો જીવો એના અંશ છે એ આત્માના બધા અંશ અનેક પ્રકારે ગપ્પા મારે છે આત્માને જોયા વિના સર્વજ્ઞ ભગવાને જ આત્મા ખરેખર જોયો છે સર્વજ્ઞના મત સિવાય આત્માનું યથાર્થ સ્વરૂપ જાણી શકે છે સર્વવ્યાપક એક અભેદ નિત્ય સુધ બ્રહ્મને હતું કહે છે એવું ઠરે અને તેથી સર્વથા એકાંત સુધરેના પક્ષો મિથ્યાત્વનો પ્રસંગ આવે સમયસાર વાંચીને પણ જો તું યથાર્થ નહીં સમજ આ સમયસારના વાંચનારાઓને કે છે સમયસારના ભણનારાઓને કે છે સમયસારનું રાજ્ય અધ્યયન કરનારાને કે છે આવશે પર્યાય છે જ નહીં હમણાં કહ્યું અભેદમાં ભેદ નથી અવિદ્યમાન છે અસત્ય પર્યાય જૂઠી છે એટલે બોલો સાંભળતો ખરો જમણા હાથમાં ડાબા હાથની નાસ્તિક છે એમ કહ્યું જમણા હાથમાં ડાબા હાથનો અભાવ છે તે ડાબા હાથનો અભાવ છે કે જમણા હાથમાં ડાબા હાથનો અભાવ છે ત્યારે જમણાની સિદ્ધિ થાય ડાબાની સિદ્ધિ ન થાય શું કહ્યું જમણા હાથમાં ડાબા હાથનો અભાવ છે ત્યારે ડાબા હાથની સિદ્ધિ થાય કે જમણા હાથની જમણા હાથની સિદ્ધિ થઈ એકનો બીજામાં અભાવ થાય ત્યારે એકની સિદ્ધિ થાય એકમાં બીજાનો સદભાવ થાય તો બે માંથી કોઈની સિદ્ધિ આ કોણ દ્રષ્ટા એમ દ્રવ્યમાં પર્યાય નથી એમ કહ્યું દ્રવ્યનું અવલંબન લેવડાવવા માટે તેથી પર્યાય જ નથી બિલકુલ એમ કોને કહ્યું ડાબો ભાત જ નથી કે સાહેબ આપે કહ્યું ને કે જમણા હાથમાં ડાબા હાથનો અભાવ છે પણ ડાબા હાથનો અભાવ છે તો ડાબો ડાબા પડે છે તો એનો અભાવ ઠીક થાય.